તારીખ 12/7/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 976 977 અને 978 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 584 તારીખ 12/7/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 976 977 અને 978 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 584
શાસ્ત્રો કે એની કહેલી વાતો જે સ્વીકારતા ન હોય એવા હોવા જોઈએ અને વિતરાગ જૈન ધર્મ છે. જૈન ધર્મ રાગ સ્વરૂપે નથી, વિતરાગ સ્વરૂપે છે. એમાં જેની શ્રદ્ધા હોય, જૈન ધર્મમાં શ્રદ્ધા હોય એટલે જૈન સંપ્રદાયમાં શ્રદ્ધા હોય એમ નથી. ધર્મ છે એ વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુનો સ્વભાવ છે. વસ્તુના સ્વભાવની જેને શ્રદ્ધા હોય, વસ્તુનો સ્વભાવ ત્રિકાળ સત હોવાથી સતની જેને શ્રદ્ધા હોય, સત્યની જેને શ્રદ્ધા હોય એટલે કે જેની વ્યવહાર શ્રદ્ધામાં પણ અન્યથા પ્રકાર ન હોય તે વક્તાનો ઉપદેશ, તે વક્તાનો વક્તવ્ય છે, એ શ્રવણ કરવા યોગ્ય છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી તો ઉપદેશનો અધિકાર નથી. પણ સમ્યક દર્શનની પ્રાપ્તિની ભાવનાવાળા હોય અને સાથે મળીને શાસ્ત્ર સ્વાધ્યાય કરવાના દ્રષ્ટિકોણવાળા હોય તો એનું વક્તવ્ય છે એ વિચારમાં લેવા યોગ્ય છે. પણ બીજાઓ કે જેને શ્રદ્ધા જ નથી, વ્યવહાર શ્રદ્ધામાં પણ ફેર છે, મુનિને ગમે તેને મુનિ, અમુનિને પણ મુનિ માને છે, જે મુનિ નથી એની પણ પ્રશંસા કરે છે, અત્યારે તો દ્રવલિંગી પણ નથી એની પણ જે પ્રશંસા કરે છે એનું તો વક્તવ્ય કે એનો ઉપદેશ સાંભળવા યોગ્ય, શ્રવણ કરવા યોગ્ય નથી. આમ કરવા યોગ્ય છે એટલે આ સિવાયનો કરવા યોગ્ય નથી એમ અનર્પિત છે. એ ઉપરાંત બીજા દોષણ હોય કે મિથ્યા દ્રષ્ટિ સહિતપણે શિષ્યનો લાલચો હોય, પોતાનો પરિવાર વધારવા માંગતો હોય, શિષ્ય પરિવાર વધારવા માંગતો હોય, શિષ્ય તો મુનિ હોય તો એ ગુરુના સ્થાને બેસીને શિષ્ય વધારે, પણ કોઈ એમ કહે કે જે મુનિ નથી ગ્રહસ્થ છે એનો ઉપદેશમાં ક્યાં શિષ્યનો પ્રશ્ન આવે છે, કે એના જે શ્રદ્ધાળુ છે એના ઉપર જેને વિશ્વાસ છે એના ઉપર જેને શ્રદ્ધા છે એને વધારવા માંગતો હોય, કે મારા શ્રદ્ધાળુઓ વધો, મને માનનારાઓ વધો, મને અનુસરનારાઓ વધો, એ બધા શિષ્યના લાલચોમાં આવી જાય છે, પ્રકારાંતરમાં એ બધા આવી જાય છે. શિષ્યનો લાલચો હોય, પૈસાનો લોભી હોય અને ધાર્મિક પ્રવૃત્તિ દ્વારા જે પારિશ્રમિક લેતો હોય, પરિશ્રમ કરતા હોય, એનું વેતન વળતર લેતા હોય, એવા વક્તાનો ઉપદેશ પણ સાંભળવો નહીં. કેમ કે તે એને જે પૈસા દેનાર છે તેને એ ખુશી રાખવાનો પ્રયત્ન કર્યા વિના રહી શકશે. તેથી પૈસા દેનારના દૂષણને દૂષણ કહેતા, દોષને દોષ કહેતા એ અચકાશે અથવા નિર્ભયપણે એ કહી શકશે નહીં કે આવો પણ દોષ હોય, એમ એ કહી શકશે. માત્ર અહીં શું વિચાર્યું તો, માત્ર ધર્મોપદેશનો દાતા હોય એટલે જેને માત્ર ધર્મ શું છે, ધર્મનું કારણ શું છે, એમ ધર્મનું પ્રકરણ સિવાય જેને બીજી કોઈ લગવાડ ન હોય, વક્તાપણાની પ્રવૃત્તિને બીજી અપેક્ષા ન હોય, ફક્ત એ ધર્મનું નિરૂપણ કરવા ઈચ્છે અને ધર્મનું નિરૂપણ કરવાના પ્રકરણ સિવાય બીજા પ્રકરણને એ પોતાના કોઈ અંગત વિષયને એની સાથે સાંકળે નહીં, માત્ર શબ્દ એમ લે છે. માત્ર ધર્મ ઉપદેશ એટલે વક્તવ્યમાં ધર્મ અને ધર્મનું કારણ, અધર્મ અને અધર્મનું કારણ, આ જેનો કહેવાનો દ્રષ્ટિકોણ આટલો હોય. કેમ કે અહીંયા તો જે કાર્ય છે એ તો આટલું જ છે, મર્યાદિત કાર્ય છે, એટલે કે લૌકિક કાર્યનો પણ પ્રકરણ જેમાં ન હોય, સામાજિક કાર્યનું પણ જેમાં પ્રકરણ ન હોય, પછી કુટુંબનું તો બહુ અંગત થઈ જાય છે અને પોતાનું તો બહુ અંગત થઈ જાય છે. જેમ કે શિષ્યનો લાલચું છે એને પોતાનું અંગત કારણ છે, પૈસાનો લોભી છે એને કુટુંબિક કારણ છે, જેને કુટુંબિક કારણ છે એને સામાજિક કારણ પણ આપોઆપ હોય છે. તો એ બધા પ્રકરણને થી આ વિષયને જુદો રાખીને એ પ્રકરણને નાને સંબંધ હોવો જોઈએ નહીં. એવો જે માત્ર ધર્મ ઉપદેશનો દાતા હોય તે પોતાનું અને પરનું ભલું કરે છે, તે ખરેખર ઉપદેશ નથી લેતો પણ ઉપદેશ લે છે, વક્તવ્ય આપવા ટાણે એને ધારી રાખેલો ટેપ રેકોર્ડરની જેમ બોલે છે એમ નથી, પણ જે વિષય ચાલે છે એના ઉપરનું એનું અંતર શોધન પણ ચાલે છે, જે વિષય ચાલે છે એમાં એ પોતે પણ ઊંડો ઉતરવાનો વક્તવ્યના કાળમાં પણ પ્રયાસ કરે છે, વિચારીને ઊંડો ઉતરીને અનુભવને તપાસીને પોતાના ગુણધર્મના પરિણમનને અવલોકીને એ રીતે જે વક્તવ્ય આપે છે તે માત્ર ધર્મોપદેશનો દાતા છે. એ પોતાનું પણ હિત કરે છે અને એના નિમિત્તે બીજા સાંભળવા જે આવે છે એનું પણ હિત થવાનો નિમિત્ત બને છે. કરે છે એટલે નિમિત થાય છે. અહીંયા પોતાનું પણ ભલું કરે અને પરનું પણ ભલું કરે, જો ચોખ્ખો શબ્દ પડ્યો છે, પરનું ભલું કરે, પરનું ભલું કરે એટલે એના નિમિત્તે બીજાનું ભલું થાય અને પરનું ભલું કરે એમ વ્યવહારે કહેવામાં આવે છે. પણ જે કશાય વડે ઉપદેશ આપે છે, જેના ઉપદેશમાં પોતાના શ્રદ્ધાન્વિત શ્રદ્ધાળુને વધારવા દ્રઢ કરવા એવો અભિપ્રાય હોય તો તે કશાય છે. પોતાને એનાથી કાંઈ મેળવવાનો, પૈસાથી મેળવવાનો, કીર્તિ મેળવવાનો, માન મેળવવાનો અભિપ્રાય હોય તો પણ તે કશાય છે. અથવા કોઈ વ્યક્તિ વિશેષને લક્ષમાં રાખીને કશાયપૂર્વક વિચારે તો પણ તે કશાયપૂર્વકનો નિરૂપણ છે. તેનાથી પોતાનું તો તીર કાળે ગુરુ થાય છે, કશાય સહિતના પરિણામથી પોતાનું તો તીર કાળે ગુરુ થાય છે, પણ બીજાનું પણ ગુરુ થવામાં એ નિમિત થાય છે. બીજાનું ગુરુ કરે, અહીં તો બે વાત આવી, બીજાનું ભલું કરે પછી બીજાનું ગુરુ થવામાં નિમિત થાય છે. એ વાત ભલું કરવામાં લઈ લેવી, કે બીજાને ભલું થવામાં યોગ્ય વક્તા નિમિત થાય છે, અયોગ્ય વક્તા બીજાનું ગુરુ થવામાં નિમિત થાય છે. નિમિત થાય છે એનો અર્થ શું છે, કે જે કોઈ એવી યોગ્યતાવાળા છે તે તેને અનુસરે છે. જો યથાર્થ વ્યક્તા છે એને અનુસરનાર હોય પોતાની બુદ્ધિથી તો એનું ભલું થાય છે, પોતાની બુદ્ધિથી અનુસરે છે માટે ભલું થાય છે. જો એ અનુસરવામાં પોતાના હિત બુદ્ધિનો ઉપયોગ ન કરે તો એનું ભલું થતું નથી. કહેવાય કે અમે ફલાણાને માનીએ છીએ પણ એનું ભલું થતું નથી. એવી જ રીતે જે હિત થવામાં હિત બુદ્ધિએ અયોગ્ય વ્યક્તિને અનુસરે છે પોતાની બુદ્ધિથી, તો એ પોતાની બુદ્ધિ છે એ પોતાનું ગુરુ કરવાનું કારણ, મૂળ કારણ થાય છે, એને પેલી વ્યક્તિ નિમિત્ત કહેવામાં આવે છે. આ પ્રમાણે વક્તાનું સ્વરૂપ છે. આ પ્રમાણે વક્તા હોય એને આ પ્રકારના દોષ પોતામાં હોય તો ટાળવા અર્થે, સમજવા અર્થે આ બોલ છે. મુખ્યપણે પછી એનો ઉપદેશ સાંભળવાનો પ્રશ્ન રહેતો નથી.
આપણા વક્તાઓ
ખરેખર તો કરવા જેવું નથી, આપણે કરવા જેવું નથી, આપણે કરવા જેવું નથી. બીજા જાણે ચર્ચા આપણે ખરેખર તો વક્તા છે અને શ્રોતા છે બંનેને અપેક્ષિત સંબંધ છે. એટલે વક્તા શ્રોતા કેવા હોય એનું સ્વરૂપ જાણીને પોતે યોગ્યપણે આવવું જોઈએ, પોતાની યોગ્યતાને સમજી લેવી. જગતમાં તો ચાલવાનું છે, જગત તો જગતની રીતે ચાલવાનું છે. જેટલા કોઈ ધર્મના ક્ષેત્રમાં આવે છે, દાખલ થયા છે, એ બધા જ કાંઈ એકાંતે આત્માર્થી હોય છે કે આત્મહિતથી જ પ્રવૃત્તિ કરે છે એવું તો બનતું નથી. જે આત્મહિતના લક્ષ્યથી આની અંદર પ્રવર્તતો નથી જીવ, એ જીવ કોઈને કોઈ કશાય બુદ્ધિથી પ્રવર્તે છે. અભિપ્રાયમાં એને ક્યાંય ને ક્યાંય કશાય પડેલો. એટલે બે ત્રણ દ્રષ્ટાંત આપ્યા છે કે કાં તો એ શિષ્યનો લાલચું હોય, કાં તો પૈસાનો લોભી હોય, કાં તો એ કાંઈ ને કાંઈ બીજું માન આદિ કાંઈ ને કાંઈ એને પ્રકાર આત્મહિત સિવાયનો કોઈ પ્રકાર એના લક્ષમાં હોય, તો એનું ધ્યેય બદલાઈ ગયું હોવાથી તે પોતાનું પણ અહિત કરે ને બીજા અહિતમાં બીજાના અહિતમાં નિમિત્ત થાય છે. એ તો એમ કહે પણ એ તો વક્તાને બીજાનું અહિત થવામાં નિમિત્ત થાય, પણ શ્રોતા કોઈ બીજાને અહિત થવામાં નિમિત્ત થાય, અમે તો શ્રોતા છીએ. તો કે જે શ્રોતા થઈને પણ વક્તાનો વિવેક ન કરે તે વક્તાનું પણ અહિત થવામાં નિમિત્ત થાય છે. આવી ગયું ને? આગળ આવી ગયું. આગળ એમ કે અનુમોદન આપે છે એને, એ પ્રોત્સાહન આપે છે. પોતે સાંભળવા જાય છે ત્યારે એને પ્રોત્સાહન મળે છે કે બરાબર છે, તમે જે કહો છો એ અમને સાંભળવા જેવું લાગે છે, માટે તમે આવું કહેતા રહો, એ અભિપ્રાય એની અંદર આપોઆપ આવી જાય છે. ડાબા હાથ બાજુ ઉપરનો ગુણ છે. વક્તા કેવો છે તેના પ્રમાણમાં પહેલેથી જેને તેની પાસેથી ધર્મ સાંભળવો તે શ્રોતાની પણ પાત્રતા નથી. પાનું 231. જેની તેની પાસેથી ધર્મ સાંભળવો તે સંભળાવનાર કરતા સાંભળનારની પાત્રતા ઓછી છે અથવા હલકી છે એમ પોતાની હલકી યોગ્યતાને બતાવે છે, એટલે કે પ્રસિદ્ધ કરે છે. એની હલકી પાત્રતાને પ્રસિદ્ધ કરે છે. ક્યાં ક્યાં જાઓ છો કે ફલાણા બાપુને સાંભળવા જઈએ છીએ, સમજાઈ ગયો. સાંભળનારની યોગ્યતા કેવી છે એ સમજાઈ જાય છે એના ઉપરથી. વક્તા કેવું છે તેના પ્રમાણમાં સાંભળનારની યોગ્યતા કેવી છે તે સાબિત થાય છે અથવા પ્રગટ થાય છે. કેમ કે તે શ્રોતા તે વક્તાની ઊંધી માન્યતા અથવા શ્રદ્ધાને અનુમોદનારા છે, એને પ્રોત્સાહન મળે છે. જો મને આટલા બધા સાંભળવા આવે છે, તમારા કરતા અમારી સભામાં સંખ્યા ઘણી હોય છે, કેટલા ઘેટા ભેગા કરો તો એક ભરવાડની બુદ્ધિ થાય. સો ઘેટા ભેગા કરો તો, 1000 કરો તો, 1,00,000 કરો તો, કે બે જાત જુદી છે, ઘેટાની બુદ્ધિ ને માણસની બુદ્ધિ ને કઈ મેળ ખાય એવું નથી. કરે કરાવે ને અનુમોદે તે ત્રણેયનું ફળ એક જ છે. એનું અનુમોદન એમાં આવે છે તેથી એનું ફળ એક જ છે. કોઈ કહે કે ભલે આપણે અંદરથી ન માનતા હોય પણ હવે કંઈક બહારનું કારણ મળે એવું તો જવું પડતું હોય તો જવું કે ન જવું, ઠીક. સમાજનું કારણ હોય, સગા સંબંધીનું કારણ હોય, વ્યવહારે જવું કે ન જવું, એને અનુમોદન મળે છે. તને ખબર નથી પણ એને અનુમોદન મળી જાય છે. મારે ત્યાં તો ફલાણા ફલાણા આવે છે, એને એમ થાય છે. ધર્મના વિષયમાં બહુ સ્પષ્ટ રહેવું જોઈએ. ત્યારે તો નહોતી, અત્યારે એનો અભિપ્રાય બદલાઈ ગયો હોય તો ફેર પડી જાય. બદલતી ચીજ છે, પરિણામ તો બદલતી ચીજ છે. ભૂતકાળમાં સાંભળ્યા હોય ત્યારે પાત્રતા નથી, અત્યારે વિચારીને એ ફેરફાર કરી નાખે અભિપ્રાયમાં તો પાત્રતા થઈ જાય. ન ફેરફાર કરે તો એવી ને એવી પાત્રતા રહી જાય. વિચારથી એને અભિપ્રાયને બદલી નાખવો
જોઈએ.
પછી ક્યાં સાંભળવા જવાનું? અભિપ્રાયમાં અહીં સુધીનું આવે છે કે વ્યવહારની મર્યાદા હોવી જોઈએ. વ્યવહારની પણ મર્યાદા એને અનુમોદન મળે છે તો વાત કરે છે કે એને અનુમોદન મળે છે કે તું માનતો ન હોય તો અહીંયા વ્યવહાર પણ કરીશ નહીં એમ કહે છે. એટલે તો બને ત્યાં સુધી વ્યવહારિક પ્રસંગ પણ પોતાના જે ધર્મના મતના અનુયાયી હોય, અનુસરનારા હોય, તેની વચ્ચે વચ્ચે હોય તે પસંદ કરવા યોગ્ય છે. ગુરુદેવ કહેતા કહેવાય આપણા મુખમાંથી કોઈ સ્થાનક વાસીમાં આપે દીકરી તો એમ કે અરે અરે દીકરીને કૂવામાં નાખી દીધી. શું કે એવું કોઈ સાંભળે ને આપણા સમાજની અંદર ઠીક માણસ હોય ને એને સ્થાનક વાસીમાં દીકરી આપી હોય પસંદ ન કરે તે એમને ગમે નહીં, કેમ કે એને ધાર્મિક પ્રસંગમાં બાધક થવાનું કારણ બને છે. પછી તો એની મર્યાદામાં એને જવું પડે. પણ અહીંયા તો પોતે પોતે અનુસરે એનો વિચાર કરવાનો છે. શ્રોતા તરીકે પોતે જો સાંભળવા જાય છે બીજાને તો એને જરૂર એનું અનુમોદન મળી જાય છે. બીજા પણ એમ જોવે છે કે ફલાણાને આમ ઘણું જ્ઞાન છે ને એ પણ આવે છે. બીજા શું જોશે? એથી ઓછું સમજવાવાળા શું જોશે? કે અમારા કરતાં જે ઘણી સમજણ ધરાવે છે એ પણ આવે છે. અમે તો ગયા હતા પણ ફલાણા આવ્યા હતા, એ તો અમારા કરતાં વધારે સમજે છે ને, માટે કંઈક આવવા જેવું હોય તો આવતા હોય, એમને કંઈ આવતા ન હોય. આમ ના બીજાને અહિત થવામાં અનેક પ્રકારે એ નિમિત્ત થાય છે. જાય એટલે વંદન નમસ્કારનો સવાલ ઉભો થાય. આ પદવીધારી હોય, સંત મહંત સાધુ કહેવાતા હોય, એ નમસ્કાર કરતા હતા તો વધારે સમજણવાળા છે. કંઈક સમજીને એનામાં કંઈક જોયું હશે ત્યારે કરતા હશે કે નહીં કરતા હોય. આમ બીજા વિચાર કરે છે ઓછી સમજણવાળા, એટલે એની જે અંધશ્રદ્ધા છે એ વધારે દ્રઢ થવાનું આ નિમિત્ત થાય છે. નિમિત્ત થાય છે એ વગેરે અનેક પ્રકાર છે. જરૂર શું? પહેલા તો એ વાત છે કે જરૂર શું? લૌકિક સગા સંબંધ, સમાજની પ્રતિષ્ઠા, સામાજિક સંબંધ, કુળના કુટુંબના સંબંધો, એના કરતાં ધર્મનું મૂલ્ય ઓછું હોય તો એને વધારે વજન દેવું પડે કે ભાઈ અત્યારે આ ગૌણ કરો અને આ મુખ્ય કરો. શું એનું મૂલ્ય ઓછું હોય તો એનું મૂલ્ય તો વધારે છે કે નહીં? ઘણા એવું કે છે ભાઈ ઉદારતા રાખો, તમે સંકુચિત માણસ વાળા છો, બસ તમારું બાકી બધું બરાબર ને એમ કરીને જરા ઉદાર દ્રષ્ટિથી બધાને તમે અપનાવતા જાવી, ઉદાર દ્રષ્ટિથી અપનાવો. એ ઉદારતાનો ગુણ નથી પણ અવિવેકનો અવગુણ છે. શું
અવિવેક છે?
વિવેક નથી એ રૂપ અવગુણ છે, ઉદારતાનો ગુણ એમાં. પણ પોતાના દોષને ગુણમાં પ્રદર્શિત કરવા કે ખતાવવા માટે એ વાત કરે છે, એમાં પોતે છેતરાય છે બીજા તો વિવેકી નહીં છેતરાય, પણ પોતે તો જરૂર છેતરાય છે. કોનું ગાડું ચલાવવું છે કાંતિભાઈ? કયું ગાડું ચલાવવું છે? કોઈ ગાડું ચલાવવાના સૂત્રધાર થવું નહીં, નહીતર ઉપાધિ છે. શું આ ગાડાના જોન થોડા હાથમાં લે છે ને દોરડા, સૂત્ર ના હોય છે એટલે એને સૂત્રધાર કહે છે. કુટુંબના એ સૂત્રધાર થવું નહીં, સંસ્થાના પણ સૂત્રધાર થવું નહીં. જો ધર્મને ગૌણ કરવો પડતો હોય તો ક્યાંય સૂત્રધાર થવું નહીં. પછી એ ગાડા હાલે તો ભલે, એ ગાડા ઊંધા વળે તો ભલે, પણ ધર્મનું ગાડું ઊંધું વળવું જોઈએ નહીં. આટલું સબૂત સાબુ સબૂત રાખવું. એટલી એટલું મૂલ્ય છે ધર્મનું, એટલું મૂલ્ય છે. કેમ કે આત્માનું અહી હિત અહિતનો સવાલ છે. શું બારમાં પૂજા પોતાના પ્રયોજનને ઠેસ લાગતી હોય તો કેમ ફેરફાર કરી નાખે? મને ન પોસાય, મને આજે નુકસાન આટલું જાય મને ન પોસાય. તમે ભલે નજીકના છો, સંબંધી છો, સગા છો, આપણી વચ્ચે ઘણો પ્રેમ ઘણો સ્નેહ બધું રાખે, પણ આ મને પોસાય નહીં નક્કી કરે છે કે નહીં? અગાઉ ભાઈ હોય પ્રયોજનની અંદર ઠેસ પહોંચે એ વાત તો સાચી, ત્યાં બિલકુલ બધો સંબંધ થાપીને હું થાપે એ બધી વાત સાચી, પણ આમાં હું હવે તમારું રાખી શકીશ નહીં. સ્પષ્ટ કરે છે કે નહીં? પરીક્ષા પ્રધાન બુદ્ધિ ન હોય તો એને બુદ્ધિને પહેલા પરીક્ષા પ્રધાની બનાવવી. એમને પરીક્ષા પ્રધાની બુદ્ધિ નથી, માટે એમને લીધે રાખો, જે આવે એને સાંભળે રાખો, બધે જય નારાયણ કરે રાખો. એમાં આપણને શું વાંધો? આપણે સારું સારું લઈશું, પણ સારું સારું તું ક્યાંથી લઈશ? પરીક્ષા પ્રધાની બુદ્ધિ તો છે નહીં. કયું કયું લાકડું ઘૂસી ગયું એ તો તને ખબર પડવાની નથી. તારી શ્રદ્ધામાં હિન્દુ લાકડું કયું ગરી ગયું છે તને તો ખબર પડવાની નથી. પહેલા એને પરીક્ષા પ્રધાન થવું જ જોઈએ, જ્યાં પોતાના લાભ નુકસાનનો પ્રકાર છે, પ્રસંગ છે, ત્યાં એને જરૂર નક્કી કરવું જોઈએ કે મને આનાથી લાભ થશે કે મને આનાથી નુકસાન થશે. આવે તેને નક્કી કરવી જ જોઈએ, ન નક્કી કરે તો ચાલે નહીં. પરીક્ષા કરે છે સોની ને ત્યાં સોનું લેવા જાય તો કયા સોની ને ત્યાં જવું એમ નક્કી કરતો? હે, ગમે એને ત્યાં જઈને ઉભો રહે છે. ભાઈ આપણે સોની ની બજાર છે, 50 દુકાન આ બાજુ છે, પોણો દુકાન આ બાજુ છે, આપણે ગમે ત્યાંથી લઈ ગયો સોનું. એ શાક ને ગાંઠિયા લેવા હોય તો એમ ચાલે, તો એમાં વિચાર કરે છે. તાવડીએ ટકોરો મારે લે, સોનું તો કઈ એમ નેમ લે. પણ એ અનુભવમાં એવું છે કે કોઈ શીખીને આવ્યું નથી, કોઈ શીખીને જન્મ્યું છે? હે, બધા શીખે છે. ખરી વાત છે કે નહીં? તો આપણે સમજવાની વાત છે ને, શીખવાની વાત છે. કોઈ એમને તો તૈયાર થઈ જાય તો થઈ જાય, એમાં પણ બધા બધો વિચાર કરે છે, શીખે છે, બધા અનેક પ્રકારે પૂછા કરે છે, ચર્ચા કરે છે, સમજે છે, પછી આગળ ચાલે છે. ઘરમાં કોઈ 8 વર્ષના છોકરાને કહે છે, 5 વર્ષના છોકરાને જે વિષય જેટલો ઊંડા ઉતરવા જેવો છે એટલા વિષયમાં ઉતરવું જ રહ્યું પોતાના હિત ખાતર, બીજાની ખાતર વાત પોતાના હિત. એ બહુ સુવિધા શું છે આ વિષયની, કે ગમે એવો દ્રઢગુણ પર્યાયનો કહેનારો હોય, તત્વની વાત ગમે એવી કરનારો હોય, પણ ક્યાંક એ મોટો છબડો વાળ્યા વગર રહેતો નથી. આ એક સગવડ છે. શું છે કે આવું બીના વગર રહેતો નથી, ક્યાંક ને ક્યાંક તો એવડો મોટો છબડો વાળી દે કે એના 99.9 બધાની બાદબાકી કરવી પડે. આ પરિસ્થિતિ આવે છે. પછી મોટો પ્રખર વેદાંતિ હોય કે ગમે તે જૈન ધર્મનો વક્તા હોય કે વેદાંતનો વક્તા હોય, તત્વજ્ઞાનનો વિષય બીજે ક્યાંય નથી લાંબો. પર્યાય ને નવ તત્વો ને બધું આપણે માનીએ છીએ એવું કહે છે, પણ ક્યાંક ને ક્યાંક મોટી ગડબડાવ થઈ જાય છે. એનાથી પ્રસિદ્ધ થાય છે કે જો આ સ્થૂળ ભૂલ એના નજરમાં નથી તો સૂક્ષ્મ વાતોને એ સમજે છે એ વાત રહેતી નથી. ધારણા એમ કાંઈક ને કાંઈક કોઈ ને કોઈ પ્રકારે કુદરતે એવું બીના વગર રહેતો નથી, કુદરતે બને છે. આવું દ્રૈવલિંગીને પરખવા જેટલી બુદ્ધિ હોવી જોઈએ. શાસ્ત્રમાં તો એમ આવે છે કે નગ્ન દિગંબર હોય એક વખત ઉભા ઉભા આહાર નો દે, આહાર પાણી બંને એક વખત ચોખ્ખા જંગલ વાસી જૈન મુનિ દેખાતા હોય એને પણ જો ચોખ્ખા 28 મૂળ ગુણ પંચમાવ્રત ના પાલનહાર હોય તો એને ધર્મ બુદ્ધિ એ આહાર પાણી દેવા, નવતા ભક્તિ થી એને આહાર પાણી દેવા, ત્યાર પછી પરીક્ષા કરવી. એમ લખ્યું છે પ્રવચન સાધના વિશે એનો પરિચય કરવો અને એ યથાર્થ તત્વના જ્ઞાતા છે કે નહીં, અથવા જે વેશમાં છે એ ગુણસ્થાન ધરાવે છે કે નહીં. એમાં શું પૂછી શકે કે આપ મુનિ મહારાજ છો, સમાજના વંદનીય છો, પૂજનીય છો, તો ક્ષણ ક્ષણમાં આપ છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલો છો? એક ક્ષણમાં નિર્વિકલ્પ અનુભવ, એક ક્ષણમાં નિર્વિકલ્પ અનુભવ. કઈ સુરત કઈ છાબડે ઠાંકો નહીં. એટલે તો જેની પરીક્ષા દ્રષ્ટિ થઈ એને તો સમજાયા વિના રહેતો નથી, પણ પોતે જ પરીક્ષા દ્રષ્ટિથી જોવે નહીં અને આંધળો અનુસરણ કરે કે અનુકરણ કરે તો એમાં દોષ પોતાનો છે ને, એનું નુકસાન પોતાને છે, એમાં સામાનો દોષ નથી. મગાવવું એટલે તમે ઉદ્દેશ માંથી મેળવવા અર્થે મગાવતા હોય તો એ નુકસાન નું કારણ છે. પણ એ ચર્ચા કરે છે એમાં ભૂલ કેવી કરે છે એમ અવલોકતા હોય તો એ વાંચવાનો કઈ દોષ નથી. અખબાર મગાવે છે માણસ, અખબાર મગાવે છે, નિંદા અખબાર છે એક જાતે, એની અંદર કેટલાક સમાચારો આવે છે, અથવા તો એ સાચી વાતને કેવી વિપરીત રીતે રજૂ કરે છે એને ખ્યાલ, એ દૃષ્ટિકોણ એને હોવો જોઈએ કે ખ્યાલ છે કે આ તો ગડબડ કરે છે, બને ત્યાં સુધી તો એના મગાવવાનું પ્રયોજન નથી. પણ છતાં પણ માનો કે આ જીવન ભરી દેવાની છે, કોઈ પણ કારણે કોઈ પણ કારણે આવે છે, તો એને વાંચવું હોય તો એ દ્રષ્ટિકોણ હોવો જોઈએ કે આમાં એ ભૂલ ક્યાં કરે છે એને બરાબર નજર હોવી જોઈએ, જાગૃતિ હોવી જોઈએ. અને એ કંઈક ઠીક કહેશે ને એમાંથી પણ કંઈક મળશે એ વાત તો એને બિલકુલ હોવી જોઈએ નહીં. એટલે એનો અભિપ્રાય શું છે એ સવાલ છે, ક્રિયાથી એટલો મતલબ નથી, મતલબ એટલો અભિપ્રાયથી છે, ક્રિયાથી એટલો મતલબ નથી, અભિપ્રાય તો એનો સ્પષ્ટ હોવો જોઈએ. એ તો કહેશે આગળ ધર્મબુદ્ધિ વડે એમ આવે છે. એ બીજો વિષય છે, ને ખાલી કોઈ સંયોગ થાય ને દેખાવ થઈ જાય એ બીજો વિષય છે. હોય તો ને ધર્મનું સાહિત્ય અને શાસ્ત્રો એટલા બધા જ્ઞાનીઓના વાંચવાના હોય છે કે અજ્ઞાનીઓનો વાંચવાનો સમય રહેવા જોઈએ ને, પહેલી વાત તો એ છે. હે, બીજા મગાવતા હોય એવા લેખો વાળા છાપા થવાનો કે માસિકો, પણ એનો વાંચવાનો સમય તો પોતાને હોવો જોઈએ. એ તો માણસને આપણા સ્તરના માણસોને વ્યવસાય હોય છે, વ્યવસાય હોય છે, એટલે 5-6 કલાકથી માંડીને 8-10 કલાક તો વ્યવસાયમાં જાય છે. બાકીના શરીરના અને કુટુંબના કાર્યો છે, ઊંઘવાથી માંડીને એમાં બાકીનો મોટો ભાગ લ્યો જાય છે. હવે 1-2 કલાક 4 કલાક કાંઈ વધતા હોય 5 કલાક વધુ તો એનો એને સદુપયોગ સત્સાહિત્ય વાંચવામાં કરવો જોઈએ. બીજા છાપા વાંચીને એમાંથી શું લેવાનું છે કે આપણે એમાં સમય બગાડવો. કોઈ વખત કોઈ વાત વાંચવાની મળે પ્રાસંગિક બીજી વાત છે, પણ એનો કોઈ નિયમિત રીતે એમાં સમય પસાર કરવાનું તો કોઈને પોસાય નહીં. એવું કામ વગરનું નકામું, એ તો નિયમિત રીતે વાંચવાનું તો પોસાય જ નહીં. તો પ્રાસંગિક વાંચે એમાં એને એ જોવું જોઈએ કે આમાં ક્યાં એ ગડબડ કરે છે, ક્યાં ભૂલ કરે છે, એટલી વાત જોવાની રહે છે. એ પણ ઠીક કહે છે ને એમાં જે ઠીક લાગે એટલું લઈ લ્યો, એમ ધર્મબુદ્ધિથી એનું અનુસરણ કરાય નહીં. કેમ કે જેનો અભિપ્રાય ઉલટો છે એની કોઈ વાત ઠીક છે એ વાત તો રહેતી નથી. કોઈ અભિપ્રાય ઊંધો રાખીને પ્રશંસા કરવા આવે તો માણસ સતર્ક થઈ જાય છે કે નહીં, કે આ તો આપણો પૂરો દુશ્મન છે, આજે આપણી પ્રશંસા કેમ કરે છે, નક્કી કંઈક આપણે પાસેથી એ કામ કઢાવી લેવા માગે છે. કઈક સ્વાર્થ સાધુ આવ્યો તો માણસ સમજે છે કે નથી સમજતો, હે તો પ્રશંસા કરે છે ને. આટલું આવા વખાણ તો કોઈ નતું કરતું, એવા સરસ વખાણ કરે છે એમ કરે એમ થઈને રાજી કરે નહીં, ને રાજી થાય તો એને નુકસાન થયા વિના ખુશામતખોર ને શું થાય છે. કેટલાક એવા માણસો હોય છે કે ખુશામત બહુ પસંદ હોય, બે પાંચ જણા આગળ પાછળ ખુશામત કરવા વાળા હોય, શ્રીમંત માણસ હોય, રાજા હોય, એની ઉપમા એવી આપે છે રાજા વાજા ને માંદરા, ને માંદરા ને લાંબી અક્કલ હોતી નથી, એવા આવા ખુશામત ખોર માણસ ને પણ લાંબી બુદ્ધિ હોતી નથી, એ ખુશામત માં ખરીદાઈ જાય છે. તો એને એનું નુકસાન થયા વિના રહેતું નથી, થાય ને થાય આ નિયમ. એનું કઈ પ્રયોજન તો રહ્યું નથી, પોતાને જે જે ગામ જાવું નથી એ ગામ નું નામ લેવાનો પ્રશ્ન રહેતો નથી. પોતાના હિત માટે તો બધો એને એ રીતે હિત થાય ને હિત ન થાય એ રીતે એને વિચારવું ને વર્તવું રહ્યું, આ સીધો હિસાબ છે. ટૂંકામાં ટૂંકો હિસાબ આ છે. એમાં આ ફલાણા કીએ છે માટે આમ કરવું એ પ્રશ્ન નથી, પોતાના વિવેકથી એને વિચાર કરવાનો છે. એમ કે કાંઈ તમે રોજ સવારે સાંભળવા જાઓ છો, જો ના પાડે છે કે નહીં તમને બીજે જવાની, બીજું વાંચવાની, બીજે જવાની, એમ પોતાને વિવેક કરવો પડે. આમાં મારા હિત હિતમાં કેવી રીતે લાગવું પડે છે, હિતમાં લાગવું પડે છે કે અહિતમાં લાગવું પડે છે, જાગૃત થઈને એનો વિવેક પોતાને કરવો રહ્યો. આ સ્થિતિમાં છે એ આંક એનો જરૂર છે કે જેનો અભિપ્રાય વિરુદ્ધ એની કોઈ વાત સાચી હોય એમ બની શકે, એટલે વાતથી છેતરાવું નહીં, ક્યાંય માત્ર વાતોથી કે શબ્દોથી છેતરાવા દેવું નથી. હવે શ્રોતાનું સ્વરૂપ લેતા એક ટોડરમલજીએ બહુ સારી વાત લખી છે, અને એ પોતાના પરિણામ સાથે મેળવવા જેવા કેટલાક લક્ષણો ચિહ્નો છે આની અંદર, એવો વિષય છે 977માં. ભલું થવા યોગ્ય છે તેથી જે જીવને એવો વિચાર આવે છે. શું કહે છે? જે જીવનું ભલું થવા યોગ્ય છે એવું અંદરમાં એક નજીકતા થઈ ગઈ છે, ભલું થવા યોગ્ય છે, એનું કલ્યાણ થવા યોગ્ય છે, એવો જે જીવ છે તેને તો એવો વિચાર આવે છે એમ કે તે જીવને એવો વિચાર આવે છે કે આમ કરે છે, હું કોણ છું, અરે હું કોણ પણ, હું ફલાણા ફલાણા કુટુંબમાં કુળમાં નાતમાં જાતમાં જન્મો એવો કે હું કઈક કઈક છું બીજો, હું કોણ, ખરેખર હું કોણ. આવો એને પોતાના મૂળ સ્વરૂપને વિચારવાનો શોધવાનો વિચાર આવ્યા વિના એની આમ છે. સામાન્ય રીતે પૂર્વ સંસ્કારને ને પૂર્વ કર્મને લઈને જે તે કુજાતિમાં સંપ્રદાયમાં કોઈને કોઈ મનુષ્યનો જન્મ થાય છે એ કોઈને કોઈ કુજાતિના સંપ્રદાયમાં થાય છે, કારણ કે એવો જ પૂર્વ કર્મ ભાવ કર્મ અને દ્રવ કર્મનો સંબંધથી બંધનથી પ્રકાર છે. પણ તેથી તે જ સંસ્કારને વળગી રહેવાયું છે કે ખરેખર જે સત્ય છે એ સત્યને ગ્રહણ કરવા જેવું છે, કે જેને કોઈ કુળ ધર્મ સંપ્રદાય સાથે લેવા દેવા નથી. સત્યને અથવા વસ્તુના સ્વભાવને કોઈ કુળ જાતિ કે સંપ્રદાય સાથે લેવા દેવા નથી. ચાંડાળ હોય તો પણ ધર્મ પામે તો એ દેવ છે એમ ગણધર દેવ કહે છે, આવે છે રત્નકરણ શ્રાવક સ્વામી સુમંતભદ્ર નો છે, મુનિરાજ છે અને શ્રાવક નું આચાર નું શાસ્ત્ર લખ્યું છે. શ્રાવક આચાર લખ્યું છે, શ્રાવક ના આચાર નું શાસ્ત્ર. ચાંદાળ છે તો પૂજ્ય છે એમ લીધું છે. હું કહે છે કે હું કોણ છું, ક્યાંથી અહીં આવીને મેં જન્મ ધીર્યો, હું ક્યાંથી આવ્યો હોઈશ, શું મેં શું શું કર્યું છે કે જેથી હું અહીંયા આવ્યો, આ કારણ મેં તપાસે છે. મરીને ક્યાં જઈશ, હવે જે મારા વર્તમાન ભાવો છે તે ભાવોના ફળમાં હું પાછો ક્યાં જઈશ, કેવા ભાવમાં જઈશ, કેવા ક્ષેત્રમાં જઈશ, મારું સ્વરૂપ એટલે ખરું મૂળ સ્વરૂપ શું છે, આ મનુષ્ય દેહ મનુષ્યને યોગ્ય જે યોગ્યતાઓ છે દ્રવ્ય અને ભાવે, એવું જ મારું સ્વરૂપ છે કે હું કઈક એથી બીજો છું, એવી ઊંડી વિચારણા જેનું નજીકમાં ભલું થવાનું છે એવા જીવને એવા વિચારો આવે છે. આ વાત સોળમા વર્ષ નથી છે, પોતાની સોળ વર્ષ સત્તર વર્ષ પહેલાની ઉંમરમાં. કોણ હું, ક્યાંથી, શું સ્વરૂપ છે મારું, કોના સંબંધે વળગણા, આ આજુબાજુનો ઉદય છે, જાતિ સંપ્રદાય કુટુંબ પરિવાર સગા સ્નેહી દુકાન ધંધો વેપાર આબરૂ માન કીર્તિ, આ બધી વળગણા છે કોને લઈને છે, પૂર્વકર્મને લઈને છે કે મારા મારા મૂળ સ્વરૂપને લઈને છે, એ રાખવા યોગ્ય છે, એને પકડવાને વળગી રહેવા યોગ્ય છે કે એ ત્યાગવા યોગ્ય છે, આનો વિચાર જેણે યથાર્થ પ્રકારે કર્યો તેને આત્મજ્ઞાનના સિદ્ધાંત અનુભવ ગોચર થવા લાગે છે, કે જે આત્મજ્ઞાન જન્મ મરણના નાશનું કારણ છે. એક આત્મજ્ઞાન જન્મ મરણના નાશનું કારણ છે, બીજું કોઈ જન્મ મરણના નાશનું કારણ નથી, કોઈ ક્રિયાને કોઈ ભાવ. એ આ બધી વિચારણા એને મૂળ સ્વરૂપમાં પહોંચવા માટે ઉત્પન્ન થઈ આવે છે. એટલે એમ કહ્યું કે ભલું થવા યોગ્ય છે તેથી એ જીવને એવા વિચારો આવે છે. તિર્યંચ હોય તો એવો વિચાર આવે છે, ત્યાં ભલે મનનો ઉઘાડ એટલો નથી પણ અસ્પષ્ટ છે, મન ત્યાં અસ્પષ્ટ છે તો પણ એવા જ વિચાર આવે છે. શું આમ તિર્યંચ કે હું કઈ આત્મા, જ્ઞાનમય જે આત્મ તત્વ છે એ જ્ઞાન થી પછી પકડે છે, જ્ઞાન લક્ષણ થી એને એ પોતાની સત્તાને એ જ્ઞાનમય પણે અવલોકે છે અને અનુભવે છે, ત્યારે એને એમ લાગે છે કે હું તિર્યંચ નથી, શરીર તિર્યંચ નું હોવા છતાં હું તિર્યંચ નથી, એમ શરીર મનુષ્યનું હોવા છતાં હું મનુષ્ય નથી એમ લાગે, એમ લાગે એમ ભાસે, ત્યારે એને ઉદય સાથેની જે પકડ છે, ઉદય ભાવે જે પકડ છે એમાં ફેર પડે, એના રસ ઉપર મોટો ફેર પડે. ફેર પડે એટલે રસથી એનો ખ્યાલ આવે છે, એ વગર એને ખ્યાલ આવતો. આ ચારિત્ર કેવું બની રહ્યું છે, અહીંયા ચારિત્ર એટલે પરિણમન લેવું, આપતો બહુ શુદ્ધ ચરિત્ર જોઈએ. આ ચરિત્ર કેવું બની રહ્યું છે એટલે આ પરિણમન કેવું થઈ રહ્યું છે, એટલે મૂળ સ્વરૂપે હું છું એવું પરિણમન થઈ રહ્યું છે કે મનુષ્ય ગતિને લાયક ચાર ગતિમાં જે આ કર્મજનિત મનુષ્ય ગતિ છે એને કર્મજનિત પરિણમન થઈ રહ્યું છે. આત્મજનિત આત્માને અનુસરીને આત્મજનિત પરિણમન અને કર્મને અનુસરીને કર્મજનિત પરિણમન, જેને અનુસરે એનું જનિત કહેવામાં આવે છે. પરિણમન કેવું બંધ થઈ રહ્યું છે? આદિનો એટલે વગેરેનો જેણે નિર્ણય કર્યો છે, એ નિર્ણય કર્યો છે અથવા કરવા માટે જે પ્રયત્નવાન થાય છે, કોણ કે જેને ભલું થવાનું છે તે જીવને આ પ્રકારે એક વિચારણા સુવિચારણા ઉત્પન્ન થાય છે. સુવિચારણા કહી છે શ્રીમદજી એને, સુવિચારણા કહી ભલું થવાનું છે ને, જેને સુવિચારણા ઉત્પન્ન થાય તેને સદગુરુ બોધ સ્વાહા. એવું વાત સાથે સાથે કડી યાદ નથી પણ અનુસંધાનનો ખ્યાલ કે એને શ્રી ગુરુ સમ્યક જ્ઞાની જે કહે છે એ વાત એને સુહા એટલે રૂચવા માંડે છે, એને એ વાત રૂચે છે. આવો આત્મા નિર્દોષ પરમાત્મા છે, આવા એના ગુણો છે, આ ગુણને આ ગુણમાં એને રૂચે છે, એની મહિમા એને આવે છે. દોષ અને દોષવાનની મહિમા એને આવતી એ ફરક પડે છે. જેણે નિર્ણય કર્યો છે આવા બધા પ્રશ્નોથી, જેણે સ્વરૂપનો નિર્ણય કર્યો છે અથવા બીજા વિચારો એને લગતા છે કે આત્મા ધરથી આવ્યો છે, આત્મા એટલે પોતે હો, બીજાની વાત લેવી નથી, હું ક્યાંથી આવ્યો, પૂર્વ ભાવમાંથી આવ્યો છું કે કોઈ નવી ઉત્પત્તિ થઈ મારી, કહે છે ને ભગવાન ઉત્પન્ન કરે છે જગતને, સૃષ્ટિને ભગવાન રચે છે ઉત્પન્ન કરે છે, તો કાંઈ મને કોઈ ઉત્પન્ન કર્યો કે પૂર્વભવમાંથી આવું છું, એટલે પોતાની અનાદિ સત્તા છે એના ઉપર પણ એનો વિચાર, શાશ્વત સત્તાનો પણ વિચાર એને આવે છે. પૂર્વભવમાંથી આવ્યો છે, હું આ કુળમાં જન્મો છું, જે વર્તમાન કુળ હોય એ કુળમાં હું જન્મો છું, તો એનું કારણ શું, અને એ કુળમાં જન્મો છું તે બધું બરાબર છે કે તેમાં પણ કઈ વિચાર કરવા જેવો છે, સત્ય શું છે એનો એને વિચાર કરવો જોઈએ. દિગંબરમાં જન્મ હોય તો પછી તો વાંધો નહીં ને, એને પરીક્ષા કરીને નક્કી કરવું જોઈએ. એમને વાંકે રાખે, આપણે તો દિગંબરમાં છે ને એમ નો હાલે, ગમે એમાં હોય ગમે તે કુળમાં જન્મ હોય એને સત્ય અસત્યનો વિવેક વિચાર બરાબર કરવો. જો પરીક્ષા વગર એ સાચા દેવગુરુ શાસ્ત્રને માને છે તો પણ એ અન્યમતિ જેવો છે. કેવો છે?
અન્યમતિ.
પણ વિતરાગ દેવની પૂજા કરે છે ને કે તો અન્યમતિ જેવો છે, કેમ કે એને દેવના સાચા સ્વરૂપની એને ખબર નથી, ખબર નથી ને ખબર કરવાની એને તસ્દી પણ લીધી નથી, એમ છે. તો એની મતિ જેવો છે, કેમ કે આજે દેરાસરમાં જે અને હરિયંતની સામે ઉભો ઉભો સ્તુતિ ભૂલે છે, પણ કાલે પાછો મેલેડીને ત્યાં ગયા વગેરે એ રહેશે, કેમ કે એને વિવેક તો નથી કે આ હરિયંત સાચા દેવ છે અને મેલેડીના મંદિરે જવાય નહીં, એને ખબર નથી. મેલેડી તો હજી એમાં એમાં છે, પણ કે આજે મંદિરમાં જશે ને કાલે મસ્જિદમાં એ કુળમાં જન્મ છે અહીંયા જશે, કેમ કે એને આધાર લીધો છે કુળનો, તો આ કુળમાં જન્મ પછી મારા મંદિરે જ જાઉં ને, બીજાના મંદિર શું કરવા જાઉં? તો કાલે મુસલમાનમાં જન્મ છે એટલે કે હું તો મસ્જિદમાં જાઉં ને, હું શું કરવા મંદિરમાં જાઉં? જે કુળ બુદ્ધિથી એને પ્રવૃત્તિ રાખી છે તો બધે કુળ બુદ્ધિથી રાખશે. આ દિશા આધાર શેનો લે છે એના ઉપર એને નવું બંધન પણ એના આધારે થાય છે, પરિણમને એવું બંધન થાય છે. હું આ કુળમાં જન્મો છું, હું કોણ છું, મરીને ક્યાં કોણ છું, એટલે મૂળ સ્વરૂપે કોણ છું એમ વિચારો. મરીને ક્યાં જઈશ, પછી આવું નવું મળશે કે બીજું કાંઈ મળશે, કેવા ભાવમાં જઈશ, કેવા પરિણામ કરું તો કેવું થાય, એ કારણકારીનો વિચાર કરે છે. એટલે કે આ દેહ છૂટશે એટલે હું ક્યાં જઈશ, મરીને ક્યાં જઈશ, એનો અર્થ કે નાશ થશે એમ ને. એનું શાશ્વતપણું બતાવે છે કે હું જન્મો ને જન્મ ને મરણ વચ્ચે જ મારું અસ્તિત્વ છે, આ ભાવ પૂરતું એમ નથી. જો મારું અસ્તિત્વ માત્ર જન્મ મરણના વચલા ગાળાના સમય પૂરતું નથી તો મારે મારી વ્યવસ્થાનો વિચાર માત્ર એટલા જ સમયના ગાળાનો કરવાનો નથી રહેતો. સામાન્ય રીતે જગતનો પ્રાણી પોતાનો એટલો જ વિચાર કરે છે કે આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સુખી રહીએ એવી કાંઈક વ્યવસ્થાથી જીવી જોઈએ. છેવટે એટલી મૂડી થઈ જાય તો વ્યાજ તો આવે, કોની પાસેથી વ્યાજ આવે? બીજાની પાસેથી આવે તો બીજો ક્યાં તારા હાથમાં રહેવાનો છે? સરકાર જેવી સરકાર ફેલ થાય ને કરન્સી પણ એની જાય છે, કરન્સી બદલાય છે કે નથી બદલાતી એવું કાંઈ નિશ્ચિત નથી. સંયોગ તો અનિત્ય છે અને ક્ષણિક છે, એનો કોઈ નિશ્ચિતપણો નથી. પણ એ ટૂંકો વિચાર છે, એટલો વિચાર કરે તો પણ એને હવે પછી ક્યાં જવાનો છે ને ત્યાં મારી શું વ્યવસ્થા થાય એનો વિચાર એને કર્યો નથી. એ વિચાર એને દીર્ઘ દ્રષ્ટિથી અહીંયા કરી લેવો જોઈએ. દેહ છૂટશે એટલે હું ક્યાં જઈશ, એવો વિચારવાન શ્રોતા હોવો જોઈએ. અહીંયા શ્રોતાની વાત થઈ છે કે સાંભળનાર, જે ધર્મ સાંભળનાર શ્રોતા છે એને આ બધા વિચાર હોવા જોઈએ. અને જો આ વિચારોની આ વિચારણામાં એ ઊંડે ઉતર્યો હોય તો એમાં ગડબડ કરનાર વક્તા હોય એને જરૂર સમજી શકે છે. એમાં એની પરીક્ષા બુદ્ધિ ન કામ કરે એમ બધું નથી. પણ પોતે જ પોતાનો વિચાર ન કર્યો હોય, પોતાની વિચારના પોતાને જ ન જાગી હોય તો એમને ઓગે ઓગે બધે સાંભળવા જાય તો એને નુકસાન થયા વિના રહે નહીં. એટલે આ એની જે એની પરીક્ષા બુદ્ધિ આવે છે એનું મૂળ આ વિચારણા છે એમ કહેવું છે. આવી વિચારણા હોય તે આ મુદ્દાઓને અનુસરીને શ્રોતા છે એ વક્તાને પરખી લે છે, ઓળખી લે છે, ન ઓળખે એવું બનતું
જય હો વિદ્યાગી દિગંબર જીને ધારણ કરો જય હો.